તારીખ 12/11/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 389 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 203
આત્માનું જે અંધ જ્ઞાન છે એને જ્ઞાન કહે છે. એ સિવાયના જ્ઞાનને ખરેખર જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન જ મોક્ષ માર્ગ છે અને આ જ્ઞાન જ આત્માની આરાધના રૂપ છે. જે જ્ઞાન આત્માને સાધન નહીં, જે જ્ઞાન આત્માને આરાધન નહીં, એ આત્માનું જ્ઞાન નહીં. જે જ્ઞાન ઇન્દ્રિયના લક્ષ્ય થાય છે, શાસ્ત્રના લક્ષ્ય થાય છે, તેને જ્ઞાન કહેતા નથી. જે જ્ઞાન ઇન્દ્રિયોના નીચે પ્રગટ થાય છે અથવા પ્રભુને ઇન્દ્રિયોને નિમિત્ત બનાવે છે, જળ ઇન્દ્રિયોનો આશ્રય લે છે અને પ્રવર્તે છે, અથવા કરપદાર્થને આશ્રય થાય છે, પછી એ કરપદાર્થ ભલે સત્શાસ્ત્ર હોય તો પણ તેને જ્ઞાન કહેતા નથી. અસત્શાસ્ત્રો અને મિથ્યાશાસ્ત્રો દુઃખા શાસ્ત્રોના આશ્રય થયેલા જ્ઞાનને તો જ્ઞાન કહેવાનું કષ્ટ જ નથી, પણ સત્શાસ્ત્રના લક્ષ્ય થાય તેને પણ જ્ઞાન કહેતા નથી. અથવા એ આત્માના જ્ઞાનની જાતિ નથી, જાત જુદી નથી, એટલે એને જ્ઞાન જ કહેતા નથી. કુજ્ઞાન કહેતા હતા. ઇન્દ્રિયના આશ્રય થાય, દુનિયાદારીની જાણપણાનું જ્ઞાન હોય, અથવા આત્માને છોડીને પ્રવર્તું હોય, એ બધા જ્ઞાનને કુજ્ઞાન કહેતા હતા. એ જ્ઞાનને કુજ્ઞાન એટલા માટે કે કુગતિનું કારણ થાય છે, રાગનું ઉત્પાદક થાય, દ્વેષનું ઉત્પાદક થાય, મોહનું ઉત્પાદક નિમિત્ત થાય, એ જ્ઞાન કુગતિમાં લઈ જનારું હોવાથી એને કુજ્ઞાન કહેવાય. વિકારી નાયક ભગવાનના આશ્રય વિના 11 અંગના જ્ઞાનને પણ જ્ઞાન કહેતા નથી. 11 અંગ તો દિવ્ય ભૂમિ અનુસાર ગંધર્વદેવના રચેલા શાસ્ત્રો છે, છતાં એ શાસ્ત્ર ભણતરમાં જે જ્ઞાનનો ઉપયોગ જાય છે એ જ્ઞાનના ઉપયોગનો અહીંયા વિશેષ કર્યો છે. એનો અર્થ એ છે કે કેવળ અંતર્મુખ ઉપયોગ કર્તવ્ય છે, એનાથી ઉદ્દેશ નીકળે છે. કેવળ અંતર્મુખ ઉપયોગ કર્તવ્ય છે, એ જ ભગવાનનું ફરમાન છે, એ જ ભગવાનની આજ્ઞા છે. ઉપયોગને આત્માને છોડીને બહાર લઈ ગયો તો ભગવાનની આજ્ઞા નથી. આમ શુદ્ધ વાત છે. પછી એની નિમિત્ત શું છે? ભગવાન તો ત્યાં સુધી કહે છે કે તું ઉપયોગને મારા ઉપર નહીં, એ વાત પણ અમારી આજ્ઞા ના નથી. જગતમાં ભલે એમ વાત ચાલતી હોય કે ભગવાન એમ કહે કે અમારું જીવન કરો, અમારા શરણમાં આવો, અમારા શરણમાં રહો, અહીંયા એ વાત કરે અમારા ઉપર ઉપયોગ સારો જાય છે, એનાથી પણ તારી મોક્ષ ગતિ નહીં થશે, એનાથી પણ સંસારની ચાર ગતિ જ રહે છે. એ ભાવ શું ઉપયોગ થાય તો એને ભલે સરગાડી મળે, પણ ત્યાં બધે રાગ છે. ભગવાનના ઉપર ઉપયોગ મૂકતા પણ રાગ જ છે કે જે દુઃખરૂપ છે. રાગ છે એ દુઃખરૂપ છે, ને એ રાગના ફળમાં પણ બંધાયેલો ઉદય આવે ત્યારે પણ એ જો રાગરૂપ પરિણમે તો ત્યારે પણ એ દુઃખનું કારણ થાય છે. બીજું કંઈક જોવા મળે આત્માનું જ્ઞાન નથી ત્યાં, એટલે ગંધર બે રીતા. પણ જેને ભણ્યા એને આત્મજ્ઞાન વગર ભણ્યા નહીં એટલે એનું જ્ઞાન સાચું નથી. હા, જે ભણનારની વાત ચાલે છે ને, ગંધર બેની વાત નથી ચાલતી. પણ ભણનાર છે એ ગંધર બેના શાસ્ત્ર ભણે છે, એ જો આત્મજ્ઞાન વિના ભણે છે તો એનું જ્ઞાન જ્ઞાન નથી. જેમ પોપટ બે ને બે બોલે ચાર તો એનું સાચું નથી. પોપટનું બે ને બે ચાર સાચું એનું તો કઈ ભાવ વાંચતો નથી, ચારનો વિષય છે. એમ આત્માના જ્ઞાન વિના અજ્ઞાનના વિસ્તારમાં જે કાંઈ વસ્તુનું નિરૂપણ છે એનો ભાવ તો વાંચતો નથી. શબ્દાર્થ બરાબર કરે, ભાવાર્થ બરાબર કરે, નયાર્થ બરાબર કરે, મતાર્થ બરાબર કરે. જૈન મત આમ કહે છે, અહીં મત આમ કહે છે તો પણ બરાબર નથી. એ બધા અર્થો નિરર્થક છે, એટલે અર્થ એને કામ ન. જે જ્ઞાન આત્માને સાધતું નથી તે આત્માનું જ્ઞાન કેમ કરવું? અથવા જે જ્ઞાન આત્માને સાધતું નથી ત્યારે પોતાના અહિતને સાધે છે, કાં હિતને સાધે ને કાં અહિતને સાધે. પોતાનું જે અહિત કરે એ પોતાને નુકસાન કરનાર છે, એનું ગણાવીને શું ફાયદો કરવાનો? એનું ગણાવવાથી શું ફાયદો છે? કોઈ ફાયદો નથી. થોડું કઠણ પડેલું છે આ બધા આત્મામાં લઈ જનારા વચનો છે, વિતરાગ વચનો છે. આ બધા પણ શાસ્ત્રોમાં આ વાત છે, સાપેલી છે. વાણીમાં પણ સારભૂત વાત તો આ જ કહેવી છે, પણ વિરુદ્ધમાં વિરુદ્ધ પક્ષમાં મમત્વ હોય ત્યારે આ વચન કઠોર લાગે છે, કઠણ લાગે છે, વીજતા નથી એવા લાગે છે. ખરેખર આત્માને અંદર લઈ જનારા આત્માના હિતકરની વચનો છે. એ ખંડ ખંડ જ્ઞાન છે કે દુઃખનું કારણ છે, એ દુઃખનું જ્ઞાન નો બોલ છે. એમ પણ કહ્યું છે ખંડ ખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ પણ સર્વસ્થન છે. સર્વસ્વ દુઃખી છે, સ્વસ્વ સુખી છે. શુદ્ધ શાશ્વત ચૈતન તત્વના આશ્રયરૂપ સ્વસ્થનાથી શાશ્વત સુખદ થાય છે. ખંડખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ સર્વસ્થન છે, દુઃખ છે. ચૈતન્યના સ્વસ્થ આશ્રયનો ઉપયોગ ખંડ ખંડ જ્ઞાન છે તે દુઃખનું કારણ છે. શાસ્ત્રના લક્ષ્યથી અથવા શાસ્ત્રના નિયમથી જે ઇન્દ્રિય જ્ઞાન પ્રવર્તે છે, દિવ્ય ધ્વનિ સાંભળવાનો, કર્મેન્દ્રિયથી સાંભળવાનો જે ઉપયોગ છે, ત્યાં દુઃખનો ઉત્પાદક છે. ઉપયોગ છે દુઃખનો, ઉત્પાદક છે. જીવાના દર્શન કર્યા ત્યારે સમયકરણના સાક્ષાત ચિંતન પરમાત્મા બિરાજમાન છે. પરિપૂર્ણ સંતા સ્વરૂપે બિરાજમાન છે. પરમ શાંત રસના સર્વ પરમાણુઓ જાણે ત્યાં એકઠા થઈ ગયા છે એવું શાસ્ત્રમાં આવે છે. ભગવાનના દેહના જે પરમાણુ છે, આખા જગતના તમામ શાંત રસના પરમાણુ જાણે ભગવાનના શરીરમાં દેખાઈ ગયા છે. તો જેથી દેખનારને દર્શન કરનારને શાંતિની નિમિત્ત થાય છે, શાંતિ ઉદ્ભવે છે. કસાય તીવ્રના બદલે મૂંડ થાય છે, કસાય તીવ્રના બદલે મૂંડ થાય છે, ખરેખર દુઃખ થાય છે. ખરેખર તો દુઃખ થાય છે, ઉપયોગ ખેંચાય છે. ત્યાં શ્રીધરાજનો ઉત્પાદક થાય છે એ રાજમિત્ર છે. જો વિભાવનો સ્વભાવ સમજાય તો એમાં દુઃખ છે એ સ્વભાવમાં સમજાવાય, અને જો આત્માનો સ્વભાવ સમજાય તો આત્મામાં સુખ છે શાંતિ છે સમજાયા વિના હવે આ ભેદ જ્ઞાનનો વિષય છે. વિભાવ સ્વભાવ અને આત્માનો નિજ સ્વભાવ 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 આ બંને આત્મા ન સમજાય ત્યાં સુધી એને રાગમાં ચિત પણ ઇષ્ટ પણ જીત પણ ભગવાનની ભક્તિ કરે ત્યારે જ્ઞાની ભગવાનની ભક્તિ કરે ત્યારે જ્ઞાનીને બહારમાં ઉત્સાહ દેખાય છે. બહુ ભક્તિને કેટલો ઉમંગનો ઉત્સાહ છે. સમ્યક દ્રષ્ટિ સાય સમ્યક દ્રષ્ટિ સૌધર્મ ઇન્દ્ર એકાવતારે છે. હજી તો બાળ તીર્થંકર હોય, સમયસરમાં બિરાજમાન હોય ત્યારે તો પરિપૂર્ણ વિતરાગ થઈ ગયેલા છે, અને વિતરાગને જોઈને ભક્તિ આવે તો સ્વાભાવિક છે. પણ આ તો હજી બાળ તીર્થંકર છે, તાજું જન્મેલું બાળક છે. ગુજરા બાંધીને નાતો એવી ભક્તિ કરે છે. સાહિત શૂન્ય દ્રષ્ટિ નાની છે, એકાવતારે છે. એક જ ભાવ અપેક્ષા એ દુઃખરૂપ છે, અને તે જ ભાવ અપેક્ષા એ સુખરૂપ છે. આનું નામ અનેક આંખ છે. એક જ ભાવ એને સુખરૂપ પણ કહે અને એક જ ભાવ એને દુઃખરૂપ પણ કહે. જ્ઞાની ને બહાર માં ઉત્સાહ દેખાય છે પણ અંદર માં ભક્તિ જેવી દુઃખ લાગે છે. એટલી વાત થઈ ગઈ. આત્માની શાંતિ જેને જોઈ છે એને આ દુઃખ નો ખ્યાલ આવે છે. મિથ્યા દ્રષ્ટિને આ દુઃખ નો ખ્યાલ આવતો એમ કહે છે. બહુ યુક્તિ છે આ વિષયમાં. અનેક અંકમાં વિષ્ણુ માટે યુક્તિ છે. ત્રણ તપેલા પાણીમાં ગયા ધ્યાન લેવા જેવું વિષ્ણુ. એકમાં હું ફરફરતું પાણી મૂકી, એકમાં ઠંડુ બરફનું, એવું ઠંડુ ઠંડુ બહાર બરફનું પાણી. ત્યાં હાથ નાખે તો એક વખત લોહ ફૂલી જાય એવું ઠંડુ પાણી, આના ઉકળતું પાણી. અને એકમાં ઊની બીન કાઢીને નોર્મલ ટેમ્પરેચર પાણી ત્રણ પાણીની વ્યવસ્થા લીધી. એક કુદરતી અવસ્થા, એક અતિ ઉષ્ણ અવસ્થા, અતિ વ્યવસ્થિત અવસ્થા. એક જ માણસ અનુભવ કરે. એક હાથ ગરમ પાણીમાં નાખે, બીજો હાથ ઠંડા પાણીમાં નાખે. કહે છે કે પાણી આ ઊંધું છે, આ ઠંડું છે. આ પાણી ગરમ છે, પાણી ગરમ છે, ઠંડુ છે, નક્કી કરી દે. શું કહેશો? એ પાણી ઠંડુ નથી ને ગરમ નથી, છતાં એનો એક હાથ એમ કે છે આ પાણી ગરમ પાણીમાંથી હાથ નાખેલો એમ કે છે આ પાણી ઠંડુ છે. અને જે એકદમ ઠંડા પાણીમાંથી હાથ કાઢીને નાખે એ કે છે આ પાણી ગરમ છે. એ માણસ કેમ છે? માણસ બીજા નહીં. એ પાણી ઠંડુ કે ગરમ? તો અપેક્ષા એ ગરમ છે, અપેક્ષા એ ઠંડુ છે, અને અપેક્ષા એ ઠંડુ કે ગરમ એ તો નથી. ત્યારે તે જ કાળે આનું નામ ત્યાગ વાત છે. લોકો એમને નથી એમ કે આ ત્યાગવાદમાં તમારી વાતો એવી છે ને કે વસ્તુનું સ્વરૂપ જ નથી થતું. તમે એક જ ચીજને એક કાળે જેવી રીતે કહો છો તે જ ચીજને તે જ કાળે તમે વિપરીત સ્થાપો છો. અને હવે પાછા એમ કહો છો કે એક કઈ નથી, બેનાથી એક કઈ નથી. આ માણસ પિતા છે, તે જ માણસ તેના પુત્રનો પિતા છે. પિતાનો પુત્ર બે એક સાથે છે અને તે જ કાળે તે બે માંથી કોઈનો કાંઈ નથી. બરાબર છે, એ બરાબર છે. પરસ્પર વિરુદ્ધ પણ છે અને એવું કાંઈ નથી એમ પણ છે. એમ બરાબર દ્રષ્ટિકોણ અપનાવીને જોવામાં આવે તો એ બધું કથન નિર્વજ્ય છે, નિર્દોષ છે. એમાં કાંઈ બાધા પહોંચતી નથી. કે છે તો એ ખંડ ખંડ જ્ઞાન છે તે દુઃખનું કારણ છે. આત્માની જે અનંત શાંતિમાં તન્મય થયેલું જ્ઞાન તે સુખરૂપ છે, સ્વરૂપ સુખનો અનુભવ કરે છે. એને એ જ્ઞાન છોડીને ઇન્દ્રિય રૂપે ખંડખંડપણે પ્રવર્તે છે ત્યારે એ દુઃખનો અનુભવ કરે છે. ચૈતન્ય જ્ઞાન તુમને જીવ બનાવીને અહીંથી જતા લીધું. ચૈતન્ય જ્ઞાન કુંડને ધ્યેય બનાવીને જે જ્ઞાન થાય તે જ્ઞાન ભલે થોડું હોય તો પણ તે સમય જ્ઞાન છે. હવે એને શું લો છો સાથે કે કોઈ શ્રીમંત પ્રાણી છે ચાર ગતિમાં ઓછામાં ઓછો વિભાગ શ્રીમંત ગતિમાં થાય છે. પંચેન્દ્રિય હોય દેવને નારકીને તો અવધિ જ્ઞાન સુધીને અવતાર છે, નારકીઓને અવધિ જ્ઞાન છે, દેવોને અવધિ જ્ઞાન છે, મિથ્યા દ્રષ્ટિ હોય તો કુવૈધિ જ્ઞાન છે, સમ્યક દ્રષ્ટિ હોય તો કુવૈધિ જ્ઞાન છે, પણ ચારે ગતિના જીવનું મતિષ્ઠિત જ્ઞાન છે. મનુષ્ય ગતિમાં પણ ઊંચો સુધાર છે, ઓછામાં ઓછો ઉઘાડ હોય તો કિલ્યંતોનો છે. કિલ્યંતોમાં એટલે પછી દેવો મનુષ્યો અને નારકીઓ તો સમ્યક પંચેન્દ્રિય છે. કિલ્યંતોમાં અસમ્યથી માંડી હોય મન વગરનાથી માંડીને પછી ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય સુધી માંડી હોય છે. એ બધી પર્યાયો, બધી અવસ્થાઓ જ્ઞાનના ઉઘાડને અવરાઈ જવાને લઈને ઉત્પન્ન થયેલી છે. ત્યાં જ્ઞાન એટલું બિડાઈ ગયું છે. એવા સંયમી પંચેન્દ્રિય જીવનો ઓછામાં ઓછો ઉઘાડ હોય, મનુષ્ય હોય, કિરણ હોય, ગમે તે હોય, પણ ચૈતન્ય જ્ઞાન ચિંદને ધ્યેય બનાવીને એના ધ્યાનમાં ઉપજીને જ્ઞાનનો પિંડાત્મા છે, ચૈતન્ય સ્વભાવી છે, એને ધ્યાનમાં લઈને જે જ્ઞાન થાય, એના ધ્યાનથી ઉભેલું જે જ્ઞાન છે, ધ્યેય ધ્યાનને સમજ છે ને સિદ્ધ, એટલે ધ્યેયને ધ્યાન લીધું, એટલે એનો આશ્રય કરીને જે જ્ઞાન થાય, એ જ્ઞાન ભલે થોડું હોય, ઓછા ઉઘાડવાળું હોય, તો પણ તે સમ્યક જ્ઞાન થાય. પોતાના અનુભવને ભાષા દ્વારા વચન ગોચર કરી શકે એવી સ્થિતિ ન હોય, એટલે એના એને અનુભવ છે આત્માનો એવું કોઈ ન જાણી શકે, એવા અનંતા થઈ ગયા, મોક્ષ સુધી પહોંચી ગયા, એનો જન્મ મરણના પરિભ્રમણમાંથી છુટકારો થઈ ગયો, કહેવા રોકાણ એને વાર લાગી, કેમ કે કહેવામાં તો ઉપયોગ બહાર જાય છે ને, દ્રષ્ટિ પ્રકાશનું પ્રકાશન છે ને પછી ખોટા ઘણા આ બીજાને સમજાવવું એ પણ ઉપયોગ એટલો બહાર જાય છે, એનો પણ આમાં નિષેધ કર્યો છે. બરાબર વાત છે, નિષેધ કર્યો છે. અબ તો સમજાને ઓર સમજને ઠકાણા નહીં ચાહીએ, સમજાવનારને સમજાવવામાં થાક લાગવો જોઈએ ને સમજવા બેઠો એને સમજવામાં થાક લાગવો જોઈએ. થાક લાગે ત્યારે ત્યાંથી ખુશીને અંદરમાં આવે, પણ બહારના કાર્યમાં સમજીને સમજાવવામાં ઉત્સાહ એને અંદરમાં આવવામાં વિકાસ વધારે માગતો હતો. એટલી શક્તિ એ ખર્ચે છે, ઉપરાંતની શક્તિ હોય તો અંદર આવે, મિત્ર અંદર આવી શકે. અંદરમાં હોય સમજાવી શકે એ પરિણતિનો કાળ છે. ઉપયોગના કાળમાં એવું નથી બનતું, નીચે મુનિને બીજી વાત છે, મુનિને તો ઉપદેશ આપતા આપતા ક્ષણે ક્ષણે ઉપયોગ અંતરલીન થાય છે, અને ઉપયોગ બહાર આવે ત્યારે પણ એની જ્ઞાનધારા છે એ સવિશેષપણે શુદ્ધ પરિણતિ છે, એ ચાલીને ચાલી છે, એ ત્યાં અંદરમાં છે, એટલા એટલા ત્યાં એ અંદરમાં છે. ચોથે ગુણ પાંચમે ગુણ પ્રવચન આપતી હોય તો અંદરમાં આવી શકાતું નથી, ત્યારે તો બહાર રહેવાનું થાય છે ઉપયોગ છે, ભલે ધારા અંદર ચાલતી હોય તો એ જ્ઞાની એને પસંદ કરતા નથી, જ્ઞાની એને ચાહતા નથી, જ્ઞાની એને ઈચ્છતા નથી, કેમ કે એમને અંદર જાણવું છે એટલે, અંદર રહેવું છે એટલે એટલે ઈચ્છતા નથી, બહાર રહેવા જેવું છે, ઈષ્ટ છે એમ એમને સ્વીકાર્યું નથી, અનિવાર્યપણે અંદર રહી શકતા નથી, ત્યારે બહાર અવાય છે, ત્યારે વ્યક્તિની જીવતાની પ્રવૃત્તિ થાય છે. તે થાય છે તે પોતાના અભિપ્રાયથી યોગ થાય છે. કોઈ પણ સંયોગ દ્રષ્ટિ, તમામ સંયોગ દ્રષ્ટિ, એનો અભિપ્રાય એવો છે કે એક સેકન્ડમાં વર્તમાનમાં પરિપૂર્ણ સીધો ઉપયોગ થતો હોય, કેવો જ્ઞાન ઉપયોગ કે બીજો સમય એનો જોતો હોય, ત્યારે ઘરે પછી હું કેવો જ્ઞાન પ્રગટાવું એવો કોઈનો અભિપ્રાય હોતો નથી. ભલે તેનું સાધનપણું, સાધકપણું, સાધનાપણું વર્તમાન પુરુષાર્થ અનુસાર ચાલે છે અને તે સૌનું નિજ શક્તિ અનુસાર ચાલે છે. તેમાં કોઈનું કાંઈ કોઈના કામમાં આવતું નથી અને જુદી જુદી ડિગ્રીએ સૌ કામ કરે છે. તો પણ અભિપ્રાય બધાનો એક છે, અભિપ્રાય કોઈને જુદો છે એવું નથી. કાર્ય પોતાની વર્તમાન શક્તિ અનુસાર ચાલે છે. કેટલા કાર્યમાં એ આગળ વધતા વધતા અંતકાળમાં પૂર્ણ થઈ જશે. પૂર્ણ થવાની પ્રતીત હોવાથી એમાં એને શંકાને એમાં એને સ્થિતિ ઉતાવળનું કારણ છે. કેમ કે અનુદ્યમ પણ નથી, જેટલી શક્તિ છે એટલો પુરુષાર્થ પણ છે અને પ્રતીત પણ છે. ચૈતન્ય જ્ઞાન કુંડને ધ્યેય બનાવીને જે જ્ઞાન થાય તે જ્ઞાન ભલે થોડું હોય તો પણ તે સમય જ્ઞાન છે, તે આત્માનું જ્ઞાન છે. થોડું પણ જ્ઞાન તે આત્મજ્ઞાન છે, તે સમય જ્ઞાન છે. અને સમય જ્ઞાન આત્માને સાધતું હોવાથી એ સમ્યક જ્ઞાનનો અંશ જે બહારમાં દેવગુરુ શાસ્ત્રમાં જાય છે એને પણ ધર્મી મોક્ષમાં થતા જે રસ તેને શીખમાં એવું છે. કોઈ પણ સાધકજી ધર્મીજી પર સત્તા અવલંબનથી જ્ઞાનને મોક્ષ માર્ગ ન કહે, આવા શબ્દ વાપરાશે. ન કહે એટલે ન માને, ન જાણે, એવું માને જાણે તેવું કહે. અંદરમાં તે જ પર્યાયનો એક અંશ સ્વરૂપ સંયોગ રહીને ઘટે છે. માટે પર્યાય એક અખંડ છે અને એક જ પર્યાયનો કેટલો ભાગ મુખ્ય ભાગ સ્વરૂપ સંયોગ હોવાથી, સ્વરૂપ સાથે તન્મય ભાવે હોવાથી, અભેદ ભાવે હોવાથી એ જ્ઞાનને સમય જ્ઞાન કહ્યું. છતાં જેટલો અંશ બહાર જાય ઉપયોગથી એને તો મુખમાં થતા આવું ઘણું કાંઈ પણ છે. આ તો વિદ્વાન પંડિત જ્ઞાનીઓ જે થઈ ગયા, જ્ઞાની વિદ્વાનો છે, અહીંથી ઘણું કાંઈ પણ મિથ્યા દ્રષ્ટિ જીવનો તો એકાંતે શાસ્ત્ર જ્ઞાનનો ઉપયોગ હોય અને એમાં એને એને મદ ચડેલો હોય, કદાચ ના હું કાંઈ છું મારા જેવી કોઈને સમજણ પડતી નથી. સંયોગ જ્ઞાની તો એમ કહે છે કે જેટલો ઉપયોગ બહાર જાય ને એ મોક્ષ માર્ગ નથી. પછી એનો મદ કરવાનો રોકાવ, જેનો નિષેધ કરવો છે, એનો અહંકાર કરવો, એ વાત તો રહેતી જ નથી. સિદ્ધિનું અભિમાન કરતા નથી તો અશુદ્ધિનું અભિમાન કરવાનો, રાગનો અને શેક્ષણનું અભિમાન કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એવા આત્મજ્ઞાન વિનાના ખંડ ખંડ જ્ઞાનથી હજારો માણસોને સમજાવતા આવડે, લગભગ હજાર માણસનો સ્વભાવ હોય, પાણીના પૂરની જે ભાષા આવતી હોય, ભાષા આવતી હોય, તમે એમ થાય કે હું કરું છું પાછા એના અધિકારની વાત કરું છું. ભાષા વર્ગણાના એક રજકણને એનો આત્મા અડી શકતો નથી, સ્પર્શી શકતો નથી અને પરિણમાવી શકતો નથી. એ પુણ્ય યોગ છે, ભાષાનો પ્રવાહ ચાલતો હોય છે. એને એમ થાય છે કે આ હું બોલું છું, હું બોલું છું અને એનો પ્રભાવ કરે છે, પ્રભાવ કરે છે. એક અંશ સ્વરૂપ સન્મુખ રહીને વર્તે છે, માટે પર્યાય એક અખંડ છે અને એક જ પર્યાયનો કેટલોક ભાગ, મુખ્ય ભાગ સ્વરૂપ સન્મુખ હોવાથી, સ્વરૂપ સાથે તન્મય ભાવે હોવાથી, અભેદ ભાવે હોવાથી એ જ્ઞાનને સમજ્ઞાન એ પર્યાયને કહ્યું. છતાં જેટલો અંશ બહાર જાય ઉપયોગથી એને તો મોક્ષ માર્ગ કહેતા. આવું ઝીણું કાંઈકું છે. આ તો વિદ્વાન પંડિત જ્ઞાનીઓ જે થઈ ગયા, જ્ઞાની વિદ્વાનો છે, એને અહીં ઝીણું કાંઈકું છે. મિથ્યા દ્રષ્ટિ જીવને તો એકાંતે શાસ્ત્ર જ્ઞાનનો ઉપયોગ હોય અને એમાં એનો એને મદ ચડેલો હોય, મારા જેવી કોઈને સમજણ પડતી નથી. સમ્યક જ્ઞાની તો એમ કે છે કે જેટલો ઉપયોગ બહાર જાય ને એ મોક્ષ માર્ગ નથી. પછી એનો મદ કરવાનો રહેતો, એનો નિષેધ કરવો છે, એનો અહંકાર કરવો, એ વાત તો રહેતી જ નથી. શુદ્ધિનું અભિમાન કરતા નથી ને તો અશુદ્ધિનું અભિમાન કરવાનો, રાગનો અને ક્ષોભસમનો અભિમાન કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એવા આત્મજ્ઞાન વિનાના ખંડ ખંડ જ્ઞાનથી હજારો માણસોને સમજાવતા આવડે, દસ દસ હજાર માણસની સભા હોય, પાણીના પૂરની જેમ ભાષા હાલતી હોય, ભાષા હાલતી હોય, એને એમ થાય કે હું કરું છું ભાષા, એના અધિકારની વાત નથી. ભાષા વર્ગણાના એક રજકણને એનો આત્મા અડી શકતો નથી, સ્પર્શી શકતો નથી અને પરિણમાવી શકતો નથી. કોઈ પુણ્ય યોગ છે, ભાષાનો પ્રવાહ ચાલતો હોય છે, એને એમ થાય છે કે આ હું બોલું છું, હું બોલું છું ને એનો પ્રભાવ પડે છે, ને પ્રભાવ પડે છે એમાં બધાને મારી છાપ પડે છે. કે છે કે પાગલ થઈ ગયો છો, હું પાગલ થઈ ગયો છો, ભાષાએ તારી નથી ને ભાષાનો પ્રભાવ એ નથી ને એને લઈને તારી છાપ છે, તારી ભ્રમણા છે, આત્મા કાંઈ માલ આમ છે. કહે છે કે એવા આત્મજ્ઞાન વિનાના ખંડ ખંડ જ્ઞાનથી હજારો માણસોને સમજાવતા આવડે તો પણ તે જ્ઞાન અજ્ઞાન છે, એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. આપણા એક મુમુક્ષુ છે, મરાડ મારીએ છીએ અત્યારે, રંગૂનમાં રહેતા હતા. મહાવીર જયંતિ આવે ત્યારે અમે ભાષણ કરીએ, કેટલા જૈનો હોય એની સભા ભરાય, લોકો વસેલા ને આપણા બર્મામાં, અમારા જેવા ભાષણ કરે ત્યારે બધા તાળીઓ પાડે ત્યારે અમને એમ થાય કે આ હા હા, અમે તો શું ભાષણ કરીએ છીએ મા ભગવાન મહાવીરની જયંતિમાં. પણ અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે આપણું તો કાંઈ ઠેકાણું નથી, ભગવાન મહાવીરને આપણે સમજ્યા જ નથી. અને તે બી એમ લાગતું હતું કે હા, આપણે આપણે બોલીએ ત્યારે બધા તાળીઓ પડે, આપણે કેટલું જ્ઞાન લાગે છે. જ્ઞાન તો કાંઈ જુદી વસ્તુ છે, એ ગુરુદેવના સંપર્કમાં આવ્યા પછી ખબર પડી. શ્રીમદ વાંચ્યું, શ્રીમદમાંથી ખબર પડી કે અરે આ તો એમ કહે છે કે અગિયાર નૂર પૂર્વ ભીણો હોય તો મનનો આમળો છે, આત્મજ્ઞાન તો જુદું છે. ત્યારે ખબર પડી
કે તે દેહા બફમમાં બફમમાં કેટલું હાલતા હતા ને કેટલું અભિમાન થતું હતું ભાઈ એમને. હવે એમ લાગે છે કે ભારે આ તો નુકસાન હતું. હવે તો કોઈ એમ કે તમે બોલવા ઉભા થાવ તો ના પાડીએ, ના ભાઈ અમારું કામ નહીં. હજી અમને કઈ જ્ઞાન નથી ને અમારે કઈ બોલવું બોલતા આવડતા હોય ને ન બોલવા દે તો તકલીફ થાય. એને એમ થાય મારી ગણતરી ન કરી, હું આવો સરસ વક્તા અને મારું પ્રવચન ને મારું ભાષણ ન રાખે, આ તે કેવી વાત છે. કહે છે કે આત્મજ્ઞાન વિનાના ખંડ ખંડ જ્ઞાનથી હજારો માણસોને સમજાવતા આવડે, લોકો પણ વખાણ કરે, પ્રમાણપત્રો આપે છાપી છાપીને, તો પણ તે જ્ઞાન અજ્ઞાન છે. એમ છે કે સામાન્ય રીતે ગમે તો રૂચે તો એમાં વધારે ખૂંચી જાય. રૂચે ત્યારે સમજવું કે જેને જ્યાં રૂચે ત્યાં એનો આત્મા ખૂંચે, જ્યાં રૂચે ત્યાં ઊંડો ઉતરે, ઊંડો ઉતરી જાય. આત્મામાં રૂચે તો આત્મામાં ઊંડો ઉતરે ને અનાત્મામાં ઉતરે તો અનાત્મામાં ઊંડો ઉતરે.
બીજી વાત છે,
અને તે ખંડ ખંડ જ્ઞાન હે લાગવગ હાલે એવું નથી, બોલ ચાલે એવું નથી, અને થાબડ ભણા કરે કાંઈ એની અંદર કાંઈ એમાંથી લાભ થઈ જાય ને એમાંથી કાંઈ જ્ઞાન મળી જાય ને આત્માનો અનુભવ થઈ જાય એવું કાંઈ છે.
સ્વરૂપ
એવું લગ્ન સત્ય છે આ. અને તે ખંડ ખંડ જ્ઞાન પરવશ હોવાથી દુઃખ છે. આ મૂળ અંદરનો બોલનો શબ્દ છે કે એ ખંડ ખંડ જ્ઞાન પરવશ હોવાથી, પરાધીન થતું હોવાથી, પરસત્તાને આધીન થતું હોવાથી, પરાધીનતામાં સ્વપ્ને પણ સુખ હોય નહીં. એ જ્ઞાન છે. જેમ કોઈને ધક્કો મારે, આંચકો મારે તો એને વેદના થાય, એમ ઉપયોગ બહારના આંચકો ખાઈને બહાર જાય છે, અંદર સૌમ્ય ભાવે ઠરવાને બદલે, અંતર્મુખ થઈને અંદર ઠરવાને બદલે ઝાટકો ખાઈને બહાર જાય છે, એ દુઃખનું ઉત્પાદક થાય છે. ત્યાં દુઃખ ઉગે છે. ખબર ન પડે એટલે દુઃખ નથી એમ નથી, દુઃખ દુઃખ ને દુઃખ છે. તેથી મોક્ષ માર્ગ ને વિશે પરસત્તાવલંબી જ્ઞાન ને જ્ઞાન કહેતા નથી. પરસત્તા ને અવલંબી ને ઉત્પન્ન થયેલું તે જ્ઞાન નહીં. તે જ્ઞાન નથી તો શું છે?
જ્ઞાન
અજ્ઞાન છે, જળ છે, જે એને કહેવું હોય તે કહો. પણ એને આત્માના અવયવ તરીકે સ્વીકારતા નથી, આત્માના અંશ તરીકે સ્વીકારતા નથી. એ આત્માનો ભાગ નહીં એમ કહે છે. આવી મૂળ વાત છે. નિશ્ચયની વાત છે પણ ખરેખર મૂળ વાત આવી.
મૂળ વાત આવી
આને મૂળ માર્ગ કહે છે. 390 થયો, 390. જેનું ક્ષેત્ર મર્યાદિત હોવા છતાં જેના કાળનો અંત નથી, જેના ગુણનો અંત નથી, એવી અનંત સ્વભાવી ચૈતન્ય જ્યોતિ સદા એકરૂપ ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. આત્માનું સ્થાપના કરી છે. સ્વરૂપે આત્મા કેવો છે કે ક્ષેત્ર એનું મર્યાદિત છે, સ્વદેહ પ્રમાણે એનું ક્ષેત્ર છે. સંસાર અવસ્થામાં બધા આત્માઓનું જે એને વર્તમાન દેહનો સંબંધ છે એટલા પ્રમાણમાં એનું ક્ષેત્ર છે, એટલે મર્યાદિત છે, અમર્યાદિત નથી આકાશની જેમ. જેનું ક્ષેત્ર મર્યાદિત હોવા છતાં, એટલે કદમાં આત્મા ભલે નાનો દેખાય પણ એનું સામર્થ એના કદ અનુસાર નથી. જેમ એક પરમાણુ છે એનું કદ ઘણું નાનું છે, પરમાણુના વિશેમાં સાંભળ્યું છે, પરમાણુનો આદિ, પરમાણુનો મધ્ય અને પરમાણુનો અંત તેના તે જ ક્ષેત્રમાં છે. પરમાણુ એટલો નાનો છે, એટલો ઝીણો છે કે એ પરમાણુની આદિ જ્યાં છે ત્યાં એનું મધ્ય છે ને ત્યાં જ એનું અંત છે. આદિ મધ્ય અંતનો વિભાગ થઈ શકતો નથી. છેલ્લી હદનું એનું ક્ષેત્ર છે, ઓછામાં ઓછું કે એક પરમાણુનો આદિ મધ્ય અંત ત્યાંનો ત્યાં છે. એને બીજું પોઈન્ટ મૂકે એટલો આદિ મધ્ય અંત નથી. છતાં એની શક્તિ કેટલી, કે એક પરમાણુમાં અનંત શક્તિ, એ પરમાણુમાં જડત્વ નામની શક્તિ છે. જેમ આત્મામાં ચૈતન્ય શક્તિ છે એથી વિરુદ્ધ આની જડત્વ શક્તિ છે. કેટલું જડત્વ છે એનામાં, કે અનંત જડત્વ છે. એ પરમાણુને એનું જડત્વ બદલીને ચૈતન્યપણું કરવા આ જગતમાં કોઈનું સામર્થ્ય નથી.
બરાબર.
જગતમાં કોઈ એવા જીવો નથી કે બીજા અજીવો નથી કે એ પરમાણુનું જડત્વ બદલીને એમાં એક અંશે પણ ચૈતન્ય લાવી દે, એક અંશે પણ એમાં ચેતનતા લાવી શકાય
નહીં.
એવું અનંત જડત્વ એનામાં રહેલું છે. એટલે ક્ષેત્રથી કોઈ એનું માપ કે તાકાત લઈ શકાય એવું સ્વભાવના વિષયમાં હોય શકે નહીં. એટલે કહે છે કે ભલે ક્ષેત્ર મર્યાદિત છે તેમ છતાં, એમ હોવા છતાં, ઉપરાંતની વાત છે, જેના કાળનો અંત નથી, જે શાશ્વત છે, અનાદિ અનંત છે, જેનો નાશ નથી, કોઈ પરિવારના આત્માઓ છે જેમાં મારા દેખાય છે ને, આ મારા, આ મારા ને આ સિવાયના મારા નહીં, કે છે કે એ બધા આત્માઓ ચૈતન્ય જ્યોતિ છે, અનંત સ્વભાવી ચૈતન્ય જ્યોતિ છે. શું છે એને તું નાનાય ન બનાવ ને એને તું મોટાય ન બનાવ, એને તું પોતાનાય ન બનાવ ને એને તું પારકાય ન બનાવ. કેમ કે પારકા તો પોતાની અપેક્ષા એ છે ને, એ તો જે છે તે કહે છે કે જેને કાળનો અંત નથી, શાશ્વત છે, સંયોગ થયો એટલે એટલા મારા, સંયોગ છૂટી ગયો એટલે એટલા મારા નહીં, એ વાત ખરેખર લાગુ પડતી નથી. દીકરો હોય ને દુશ્મન થાય, બાપ હોય ને દુશ્મન થાય, ભાઈ હોય ને દુશ્મન થાય જન્માંતરમાં. પુરાણમાં તો એવા ઘણા દ્રષ્ટાંતો મળે છે. ભરવાડનનો દાખલો આવે છે ને, અઢાર સપણ હતા, અઢાર સપણ હતા, એનો દીકરો એ, એનો પતિ એ, એનો ભાઈ એ, એનો કાકો એ, મામો એ, બધાએ એટલા જન્મ જન્માંતરના એના સપણથી. હવે અહીંયા એમ એને એમ થાય છે કે આટલું જેટલું નજીક રહ્યું એટલું બસ જાણે સર્વસ્વ. કે છે કે ભાઈ, એ અનંત કાળનું શાશ્વત અસ્તિત્વ ધરાવનારું અનંત સ્વભાવી ચૈતન્ય જ્યોતિ છે. ભગવાનનો દૃષ્ટિકોણ અપના, આ ભગવાનનો દૃષ્ટિકોણ છે. આત્માને જોવાનો આ ભગવાનનો દૃષ્ટિકોણ છે. નિજ સત્તા એ સૌને પેખતા હોનાર, પ્રભુ તુમ જાણ રીતિ સૌ દખ સૌ જગ દેખતા. આખા જગતના સર્વ આત્માઓને, સૌ જગ એટલે આખા જગતના સર્વ આત્માઓને, નિગોદના આત્માઓને, નારકીમાં રહેલા આત્માઓને, ગણધરના આત્માને, બધા લઈ લીધા જગતના તમામ, અને સિદ્ધાત્માઓને, બધા આત્માઓને નિજ સત્તાએ અનંત સ્વભાવી ચૈતન્ય જ્યોતિ છે એમ જુએ છે. દ્રવ દ્રષ્ટિએ જુએ છે. આ દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. ચાકડો સ્વાધ્યાય મંદિરમાં બહુ મોટા અક્ષર, એક એક ફૂટનો 12-12 ઇંચના અક્ષર છે. દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, એ ભગવાનની દ્રષ્ટિ છે. દ્રવ દ્રષ્ટિ છે એ ભગવાનની દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ કે છે એ સાચી દ્રષ્ટિ છે, કેમ કે એ સાચા સ્વરૂપને જુએ છે. એ વાત અહીંયા સ્થાપી છે દ્રવ દ્રષ્ટિની. જેનો કાળનો અંત નથી, જેના ગુણનો અંત નથી, સંખ્યાએ પણ અનંત ગુણ છે, અને એક ગુણના સામર્થ્યથી જુઓ તો સામર્થ્ય પણ જેનું અનંત છે, જે સામર્થ્યને ક્યાંય સીમા કે મર્યાદા નથી, એવી અનંત સ્વભાવી ચૈતન્ય જ્યોતિ, મહાન ચૈતન્ય સત્તા છે, પોતે આત્મા છે, એ મહાન ચૈતન્ય સત્તા છે, તે સદાય સર્વકાળે એક રૂપ ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. પોતાના સ્વરૂપને ક્યારે એને છોડ્યું નથી. આત્માએ પોતાના મૂળ સ્વરૂપને ક્યારે છોડ્યું નથી. અનંતકાળ નિગોદમાં રહ્યો અને અનંતકાળ ચાર ગતિના પરિભ્રમણમાં રહ્યો, તો પણ એણે પોતાના સ્વરૂપને છોડ્યા વિના જ પોતાની હયાતીને ટકાવી રાખી છે. એ એના અનંત સામર્થ્યને પુરવાર કરે છે, સાબિત કરે છે. આટલું બધું માથે વીત્યું છતાં એની શક્તિ કેટલી રહી, કાંઈ ઘટી કે અકબંધ એટલી ને એટલી છે, એમાં કોઈ ફેરફાર. અક્ષય પાત્ર છે, અક્ષય પાત્ર નીકળ્યું છે અહીંથી, લબ્ધિ પ્રગટે છે ને, લબ્ધિ પ્રગટે તો એક પાત્ર માંથી આપ્યા જ કરે, ગમે એટલું આપે એમાંથી કઈ ખૂટે
નહીં.
એ તો ખૂટવું હોય તો પૂન ખૂટે તારે, એનું એ પાત્ર ખૂટી જાય. આ અક્ષય પાત્ર છે. અનંતકાળમાં ક્યારેય પણ એની એમાં ક્ષય આવતો નથી, ઘસારો આવતો નથી, એની શક્તિમાં કોઈ ફેરફાર થતો નથી. કારણ શુદ્ધ પર્યાયનો વિષય ચાલતો ત્યારે ગુરુદેવશ્રી સામર્થ્યની વાત કરતા, ખરેખર તો પર્યાય છે એ દ્રવ્યરૂપ થતી નથી, દ્રવ પર્યાયમાં આવતું નથી. ત્રિકાળી સામાન્ય વિશેષ, સામાન્ય દ્રવ્ય વિશેષ રૂપ થતું નથી, વિશેષ પર્યાય સામાન્ય રૂપ થતી નથી. ભલે એમ કહેવાય છે શુક્લ ધ્યાનમાં જ્ઞાન સ્થિર થઈ ગયું છે, આત્મામાં ઊંડું 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 ઉતરી ગયું છે, તન્મય થઈ ગયું છે, અભેદ થઈ ગયું છે, લીન થઈ ગયું છે, આવા બધા શબ્દો આવે, છતાં પર્યાય પર્યાય રૂપે રહે છે, દ્રવ રૂપે થઈ, અરે સ્પર્શી પણ નથી દ્રવ્ય, સન્મુખ થઈ છે ખાલી. જેની સન્મુખ થતા જે જ્ઞાનની પર્યાયમાં કેવળ જ્ઞાન ફાટે, જે દ્રવ્યની સન્મુખ થતા જ્ઞાનમાં કેવળ જ્ઞાન ફાટે, એ દ્રવ્યનું અંદરનું સામર્થ્ય કેટલું? કેમ કે જે સન્મુખ થાય છે ત્યારે એના વર્તમાનને જોવે છે. હું ત્યાં ચાલ્યો છું, વિષય વર્તમાન વર્તમાન
વર્તમાન
વિકાળીનું વર્તતું વર્તમાન તે વર્તમાન વર્તમાન એવો શબ્દ છે ત્યાં ગુરુદેવની ભાષામાં. પંદરમી ગાથા એ દ્રવ્યનું સામર્થ્ય કેવી રીતે માપવું, મપાય કેવી રીતે? જેમ સીતાનો સ્વયંવર થયો તો એ ધનુષને કોઈ અડવા ઉપાડે અને મળે સીતા વરે, પણ એ એનો અંદર ફરતા કરંટ એટલા હતા કે કેટલાયક આગળથી હિંમત જ ખોઈ બેઠા, આપણું તો કામ જ નહીં ઊભા થવાનું, ભલે અહીં સુધી આવ્યા સ્વયંવરમાં બેસવા માટે, પણ આપણે તો ઊભા જ થવું નથી. અને કેટલાક ઊભા થયા એ નજીક ન જઈ શક્યા, ઉડી ઉડીને પડે પાછા, અને કેટલાકે ઉપાડવાની મહેનત કરી, એટલા પુણ્ય શક્તિવાળા હતા, પણ ઉંચકી ન શક્યા. ત્યારે રામચંદ્રજીએ રમત માત્રમાં, લીલા માત્રમાં ઉપાડ્યું નહીં, ઉપાડતા ત્રણ કટકા થઈ ગયા એના, એની શક્તિ કેટલી, ત્રણ કટકા થઈ ગયા. સાધેલું ધનુષ હતું, વિદ્યાધરો વિદ્યાઓ સાધતા ને, એ સાધેલું ધનુષ હતું, શસ્ત્ર હતું, ગમે તેનું કામ નહીં. કે છે શક્તિ અંદર એટલી હતી. આ આત્મામાં શક્તિ કેટલી, કે એની નજીક જવાની સન્મુખ થાય એને સમીપ ગયો એમ કે છે. તો અહીંયા કેવળ જ્ઞાન ફાટે. તો એ પદાર્થમાં શક્તિ કેટલી, કે પદાર્થમાં શક્તિ એટલી છે કે જેની કોઈ વચનમાં ઉપમા દેવાય એવું જગતમાં કોઈ પદાર્થ નથી, કે જેના દ્વારા એની કોઈ સરખામણી ઉપમા આપીને સમજાવી શકાય કે આટલી શક્તિ છે એવું જગતમાં ક્યાંય છે
નહીં.
દિવ્ય ધ્વનિ ન કહી શકે, તીર્થંકર તો છે, જેને દિવ્ય ધ્વનિ કહી શકતી નથી એને છદ્મસ્થની વાણી શું કહે? એ તો હિન પુણ્ય વાળા છે.
બરોબર,
દિવ્ય ધ્વનિ જેટલા પુણ્ય વાણીના એવી અનંત સ્વભાવી ચૈતન્ય જ્યોતિ એક રૂપ ચૈતન્ય સ્વરૂપે જ રહી છે. આત્મવસ્તુ જ ગંભીર સ્વભાવી છે. જેમ દરિયો શાંત ઉપરથી દેખાય પણ એનું તળિયું માઇલો સુધી જાવ તો પણ હાથમાં આવે નહીં, ત્યારે એમ કહેવાય છે કે ગંભીર છે, એનું પેટ પકડાતું નથી. પાણી કેટલું છે કે એનું પેટાળ હાથમાં આવતું નથી. એમ દેહમાં રહેલું મર્યાદિત ક્ષેત્રમાં રહેલું આત્મતત્વ અનંત સ્વભાવની ગંભીરતાને લઈને પડેલું રહેલું, બહારમાં ખબર ન પડે એટલે એની ગંભીરતા લીધી. ભગવાનની સ્તુતિમાં એ વાત આવે છે, સાગર વર ગંભીરા,
સાગર વર ગંભીરા
આવે છે,
લોગસમાં
આવે છે. એવું પોતાનું સ્વરૂપ છે એ એમ જ કહેવા માંગે છે કે તને જો ભાન થાય તો બધી પામરતા ને દીનતા છૂટી જાય એવું તારું તત્વ છે. ક્યાંય તને દીનતા થાય આ હોય તો ઠીક, બીજો કોઈ પદાર્થ હોય તો ઠીક, ફલાણું હોય તો ઠીક, ફલાણો હોય તો ઠીક, કાંઈ રે હું એવી પોતાની માનતા છે. કેટલું કેટલું કહેતા, નાના છોકરાને તે ડાયો અને પાટલો બેહીને નાયો એમ કે ત્યાં તો ઘોડિયામાં રોતો બંધ થાય. હા, ભગવાન સર્વજ્ઞ તારા વખાણ કરે તારી માનતાને, ને તને કાંઈ પોરસ થતું નથી એમ કે, તને કાંઈ એમ થતું નથી કે મારી માનતા કેટલી દીનતા છોડું, એવી આત્મવસ્તુ જ ગંભીર સ્વભાવી છે.
કાર્યક્રમ જાહેર કરવાનો હોવાથી